ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 11 ડિસેમ્બર 2025 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મુલિના મહાવાક્ય છે. મીઠા બાળકો, સંગમ યુગ પર તમે બ્રાહ્મણ સંપ્રદાય બન્યા છો. તમારે હવે મૃત્યુલોકના મનુષ્યથી અમરલોકના દેવતા બનવાનું છે. મીઠા બાળકો, સંગમ યુગ પર તમે બ્રાહ્મણ સંપ્રદાય બન્યા છો. તમારે હવે મૃત્યુલોકના મનુષ્યથી અમરલોકના દેવતા બનવાનું છે. પ્રશ્ન છે, આપ બાળકો કયા નોલેજને સમજવાના કારણે બેહદનો સંન્યાસ કરો છો? ઉત્તર છે, તમને ડ્રામાની યથાર્થ નોલેજ છે. તમે જાણો છો ડ્રામા અનુસાર હવે આ આખા મૃત્યુ લોકને ભસ્મીભૂત થવાનું જ છે. હમણાં આ દુનિયા વર્થ નોટ અ પેની, અર્થાત કોળી તુલ્ય બની ગઈ છે. આપણે વર્થ પાઉન્ડ અર્થાત હીરા તુલ્ય બનવાનું છે. આમાં જે કંઈ થાય છે તે ફરી હુબહુ કલ્પ પછી રિપીટ થશે. એટલે તમે આ આખી દુનિયાથી બેહદનો સંન્યાસ કર્યો છે. ગીત છે, આને વાલે કલ કી તુમ તકદીર તસવીર હો. ઓમ શાંતિ. બાળકોએ ગીતની લાઈન સાંભળી. આવવાનો છે અમરલોક. આ છે મૃત્યુલોક. અમરલોક અને મૃત્યુલોકનો આ છે પુરુષોત્તમ સંગમ યુગ. હમણાં બાપ ભણાવે છે સંગમ પર, આત્માઓને ભણાવે છે. એટલે બાળકોને કહે છે, આત્મ અભિમાની બનીને બેસો. આ નિશ્ચય કરવાનો છે આપણે બેહદના બાપના, આપણને બેહદના બાપ ભણાવે છે. આપણો મુખ્ય ઉદ્દેશ આ છે, લક્ષ્મીનારાયણ અથવા મૃત્યુલોકના મનુષ્યથી અમરલોકના દેવતા બનવાનો. આવું ભણતર તો ક્યારેય કાનથી નથી સાંભળ્યું, નથી કોઈને કહેતા જોયા. જે કહે, બાળકો તમે આત્મ અભિમાની બનીને બેસો. આ નિશ્ચય કરો કે બેહદના બાપ આપણને ભણાવે છે. કયા બાપ? બેહદના બાપ નિરાકાર શિવ. હમણાં તમે સમજો છો, આપણે પુરુષોત્તમ સંગમ યુગ પર છીએ. હમણાં તમે બ્રાહ્મણ સંપ્રદાય બન્યા છો, પછી તમારે દેવતા બનવાનું છે. પહેલા શુદ્ર સંપ્રદાયના હતા. બાપ આવીને પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બનાવે છે. પહેલા સત્તો પ્રધાન પારસ બુદ્ધિ હતા, હવે ફરી બનો છો. એવું ન કહેવું જોઈએ કે સતયુગના માલિક હતા. સતયુગમાં વિશ્વના માલિક હતા. પછી 84 જન્મ લઈ સીડી ઉતરતા ઉતરતા સત્તો પ્રધાનથી સત્તો રજો તમોમાં આવ્યા છો. પહેલા સત્તો પ્રધાન હતા તો પારસ બુદ્ધિ હતા. પછી આત્મામાં ખાદ પડે છે, મનુષ્ય સમજતા નથી. બાપ કહે છે, તમે કાંઈ નહોતા જાણતા, અંધશ્રદ્ધા હતી. પરિચય સિવાય કોઈની પૂજા કરવી કે યાદ કરવા તેને અંધશ્રદ્ધા કહેવાય છે. અને પોતાના શ્રેષ્ઠ ધર્મ શ્રેષ્ઠ કર્મને પણ ભૂલી જવાથી તે કર્મ ભ્રષ્ટ ધર્મ ભ્રષ્ટ બની જાય છે. ભારતવાસી આ સમયે દૈવી ધર્મથી પણ ભ્રષ્ટ છે. બાપ સમજાવે છે, હકીકતમાં તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા. એ જ દેવતાઓ જ્યારે અપવિત્ર બને છે ત્યારે દેવી દેવતા કહી ન શકાય. એટલે નામ બદલી હિન્દુ ધર્મ રાખી દીધું છે. આ પણ થાય છે ડ્રામા પ્લાન અનુસાર. બધા એક બાપને જ પોકારે છે, હે પતિ પાવન આવો. એ એક જ ગોડ ફાધર છે જે જન્મ મરણ રહિત છે. એવું નથી કે નામ રૂપથી ન્યારી કોઈ ચીજ છે. આત્માનું કે પરમાત્માનું રૂપ ખૂબ સૂક્ષ્મ છે, જેને સ્ટાર અથવા બિંદુ કહેવાય છે. શિવની પૂજા કરે છે, શરીર તો નથી. હવે આત્મા બિંદુની પૂજા થઈ ન શકે એટલે તેને મોટું બનાવીને પૂજા માટે સમજે છે શિવની પૂજા કરીએ છીએ, પરંતુ એમનું રૂપ શું છે તે નથી જાણતા. આ બધી વાતો બાપ આ સમયે જ આવીને સમજાવે છે. બાપ કહે છે, તમે પોતાના જન્મને નથી જાણતા. 84 લાખ યોનિઓના તો એક ગપ્પા લગાવી દીધા છે. હવે બાપ આપ બાળકોને સમજાવે છે, હમણાં તમે બ્રાહ્મણ બન્યા છો, પછી દેવતા બનવાનું છે. કળિયુગી મનુષ્ય છે શુદ્ર. આપ બ્રાહ્મણોનો મુખ્ય ઉદ્દેશ મનુષ્યથી દેવતા બનવાનું છે. આ મૃત્યુલોક પતિત દુનિયા છે. નવી દુનિયા તે હતી જ્યાં આ દેવી દેવતાઓ રાજ્ય કરતા હતા. એક જ એમનું રાજ્ય હતું. તેઓ આખા વિશ્વના માલિક હતા. હમણાં તો તમો પ્રધાન દુનિયા છે. અનેક ધર્મ છે. આ છે દેવી દેવતા. આ દેવી દેવતા ધર્મ પ્રાયઃ લોપ થઈ ગયો છે. દેવી દેવતાઓનું રાજ્ય ક્યારે હતું, કેટલો સમય ચાલ્યું, આ વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફી કોઈ નથી જાણતું. બાપ જ આવીને તમને સમજાવે છે. આ છે ગોડ ફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી, જેનો મુખ્ય ઉદ્દેશ છે અમર લોકના દેવતા બનાવવા. આને અમર કથા પણ કહેવાય છે. તમે આ નોલેજથી દેવતા બની કાળ પર જીત મેળવો છો. ત્યાં ક્યારેય કાળ ખાઈ નથી શકતો. મરવાનું ત્યાં નામ નથી. હમણાં તમે કાળ પર જીત મેળવી રહ્યા છો ડ્રામા પ્લાન અનુસાર. ભારતવાસી પણ 5 વર્ષ કે 10 વર્ષનો પ્લાન બનાવે છે ને. સમજે છે અમે રામરાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. બેહદના બાપનો પણ પ્લાન છે રામરાજ્ય બનાવવાનો. તે તો બધા છે મનુષ્ય. મનુષ્ય તો રામરાજ્ય સ્થાપન કરી ન શકે. રામરાજ્ય કહેવાય જ છે સતયુગને. આ વાતોને કોઈ જાણતું નથી. મનુષ્ય કેટલી ભક્તિ કરે છે, શારીરિક યાત્રાઓ કરે છે. દિવસ અર્થાત સતયુગ ત્રેતામાં આ દેવતાઓનું રાજ્ય હતું. પછી રાત્રે ભક્તિ માર્ગ શરૂ થાય છે. સતયુગમાં ભક્તિ હોતી નથી. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આ બાપ સમજાવે છે. વૈરાગ્ય 2 પ્રકારના છે. એક છે હઠયોગી નિવૃત્તિ માર્ગવાળાનો. તે ઘરબાર છોડી જંગલમાં જાય છે. હવે તમારે તો બેહદનો સંન્યાસ કરવાનો છે, આખા મૃત્યુ લોકનો. બાપ કહે છે, આ આખી દુનિયા ભસ્મીભૂત થવાની છે. ડ્રામાને ખૂબ સારી રીતે સમજવાનું છે. જૂની જેમ ટીક ટીક થતી રહે છે. જે કંઈ થાય છે ફરી કલ્પ 5000 પછી હુબહુ રિપીટ થશે. આને ખૂબ સારી રીતે સમજી બેહદનો સંન્યાસ કરવાનો છે. સમજો કોઈ વિલાયત જાય છે, કહેશે ત્યાં અમે આ નોલેજ ભણી શકીએ છીએ. બાપ કહે છે, હા, ક્યાંય પણ બેસી તમે ભણી શકો છો. આમાં પહેલા 7 દિવસનો કોર્સ કરવો પડે છે. ખૂબ સહજ છે. આત્માએ ફક્ત આ સમજવાનું હોય છે. આપણે સત્વપ્રધાન વિશ્વના માલિક હતા ત્યારે સત્વપ્રધાન હતા. હવે તમો પ્રધાન બની ગયા છીએ. 84 જન્મોમાં બિલકુલ વર્થ નોટ અ પેની બની ગયા છીએ. હવે ફરી આપણે પાઉન્ડ કેવી રીતે બનીએ? હમણાં કળિયુગ છે, પછી જરૂર સતયુગ આવવાનો છે. બાપ કેટલું સરળ સમજાવે છે. 7 દિવસનો કોર્સ સમજવાનો છે. કેવી રીતે આપણે સત્વપ્રધાનથી તમોપ્રધાન બન્યા છીએ. કામ ચિતા પર બેસી તમોપ્રધાન બન્યા છીએ. હવે ફરી જ્ઞાન ચિતા પર બેસી સત્વપ્રધાન બનવાનું છે. વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફી રિપીટ થાય છે. ચક્ર ફરતું રહે છે ને. હમણાં છે સંગમયુગ, પછી સતયુગ થશે. હમણાં આપણે કળિયુગી વિશેષ અર્થાત વિકારી બન્યા છીએ. પછી સતયુગી વાઇસ લેસ અર્થાત નિર્વિકારી કેવી રીતે બનીએ તેના માટે બાપ રસ્તો બતાવે છે. પોકારે પણ છે, અમારામાં કોઈ ગુણ નથી, હવે અમને એવા ગુણવાન બનાવો. જે કલ્પ પહેલા બન્યા હતા તેમણે જ ફરી બનવાનું છે. બાપ સમજાવે છે, પહેલા તો પોતાને આત્મા સમજો. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે, હવે તમારે દેહી અભિમાની બનવાનું છે. હમણાં જ તમને દેહી અભિમાની બનવાની શિક્ષા મળે છે. એવું નથી, તમે સદૈવ દેહી અભિમાની રહેશો ના. સતયુગમાં તો નામ શરીરના હોય છે, લક્ષ્મી નારાયણના નામ પર જ આખો કારોબાર ચાલે છે. હમણાં આ છે સંગમ યુગ, જ્યારે બાપ સમજાવે છે તમે અશરીરી આવ્યા હતા, ફરી અશરીરી બની પાછા જવાનું છે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. આ છે રૂહાની યાત્રા. આત્મા પોતાના રૂહાની બાપને યાદ કરે છે. બાપને યાદ કરવાથી જ પાપ ભસ્મ થઈ જશે. અને યોગ અગ્નિ કહેવાય છે. યાદ તો તમે ક્યાંય પણ કરી શકો છો. 7 દિવસમાં સમજાવવાનું હોય છે આ સૃષ્ટિચક્ર કેવી રીતે ફરે છે, કેવી રીતે આપણે સીડી ઉતરીએ છીએ. હવે ફરી આ એક જ જન્મમાં ચડતી કળા થાય છે. વિલાયતમાં બાળકો રહે છે ત્યાં પણ મોરલી જાય છે. આ સ્કૂલ છે ને, હકીકતમાં આ છે ગોડફાધરલી યુનિવર્સિટી અર્થાત ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. ગીતાનો જ રાજયોગ છે, પરંતુ શ્રી કૃષ્ણને ભગવાન નથી કહેવાતા. બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ દેવતા કહેવાય છે. હમણાં તમે પુરુષાર્થ કરી ફરીથી દેવતા બનો છો. પ્રજાપિતા બ્રહ્મા પણ જરૂર અહીં હશે ને. પ્રજાપિતા તો મનુષ્ય છે ને, પ્રજા જરૂર અહીં જ રચાય છે. હમસોનો અર્થ બાપે ખૂબ સહજ રીતે સમજાવ્યો છે. ભક્તિ માર્ગમાં તો કહી દે છે, હમ આત્મા સો પરમાત્મા, એટલે પરમાત્માને સર્વવ્યાપી કહી દે છે. બાપ કહે છે, બધામાં વ્યાપક છે આત્મા. હું કેવી રીતે વ્યાપક હોઈશ? તમે મને બોલાવો જ છો, હે પતિ પાવન, આવો, અમને પાવન બનાવો. નિરાકાર આત્માઓ બધા આવીને પોતપોતાનો રથ લે છે. દરેક અકાળમૂર્ત આત્માનો તખ્ત છે આ. તખ્ત કહો અથવા રથ કહો, બાપને તો રથ નથી, એ નિરાકાર જ ગવાય છે. નથી સૂક્ષ્મ શરીર, નથી સ્થૂળ શરીર. નિરાકાર સ્વયં રથમાં જ્યારે બેસે ત્યારે બોલી શકે. રથ વગર પતિતોને પાવન કેવી રીતે બનાવશે? બાપ કહે છે, હું નિરાકાર આવીને આમનો રથ લોન લઉં છું. ટેમ્પરરી અર્થાત થોડા સમય માટે લોન લીધી છે. આને ભાગ્યશાળી રથ કહેવાય છે. બાપ જ સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્ય બતાવી આપ બાળકોને ત્રિકાળદર્શી બનાવે છે. બીજા કોઈ મનુષ્ય આ નોલેજને જાણી ન શકે. આ સમયે બધા નાસ્તિક છે. બાપ આવીને આસ્તિક બનાવે છે. રચયિતા રચનાના રહસ્ય બાપે તમને બતાવ્યા છે. હવે તમારા સિવાય બીજા કોઈ સમજાવી ન શકે. તમે જ આ જ્ઞાનથી ફરી આટલું ઊંચ પદ મેળવો છો. આ જ્ઞાન ફક્ત હમણાં જ આપ બ્રાહ્મણોને મળે છે. બાપ સંગમ પર જ આવીને આ જ્ઞાન આપે છે. સદગતિ આપવા વાળા એક જ બાપ છે. મનુષ્ય મનુષ્યોને સદગતિ આપી ન શકે. તે બધા ગુરુ છે ભક્તિ માર્ગના. સદગુરુ એક જ છે. એમને કહેવાય છે વાહ સદગુરુ. આને પાઠશાળા પણ કહેવાય છે. મુખ્ય ઉદ્દેશ નરથી નારાયણ બનવાનું છે. તે બધી છે ભક્તિ માર્ગની કથાઓ. ગીતાથી પણ કોઈ પ્રાપ્તિ નથી થતી. બાપ કહે છે, હું આ બાળકોને સન્મુખ આવીને ભણાવું છું જેનાથી તમે આ પદ મેળવો છો. આમાં મુખ્ય છે પવિત્ર બનવાની વાત. બાપની યાદમાં રહેવાનું છે. આમાં જ માયા વિઘ્ન નાખે છે. તમે બાપને યાદ કરો છો પોતાનો વારસો મેળવવા માટે. આ નોલેજ બધા બાળકોની પાસે જાય છે. ક્યારેય પણ મુરલી મિસ ન થાય. મુરલી મિસ થઈ એટલે એબસન્ટ અર્થાત ગેરહાજરી પડી જાય છે. મુરલીથી ક્યાંય પર બેસી રિફ્રેશ થતા રહેશો. શ્રીમદ પર ચાલવું પડે. બહાર જાઓ છો તો બાપ સમજાવે છે પવિત્ર જરૂર બનવાનું છે. વૈષ્ણવ બનીને રહેવાનું છે. વૈષ્ણવ પણ બે પ્રકારના હોય છે. વૈષ્ણવ વલ્લભાચાર્ય પણ હોય છે, પરંતુ વિકારમાં જાય છે, પવિત્ર તો નથી. તમે પવિત્ર બની વિષ્ણુવંશી બનો છો. ત્યાં તમે વૈષ્ણવ રહેશો, વિકારમાં નહીં જશો. તે છે અમરલોક, આ છે મૃત્યુલોક. અહીં વિકારમાં જાય છે. હવે તમે વિષ્ણુપુરીમાં જાઓ છો. ત્યાં વિકાર હોતા નથી. તે છે વાઇસલેસ વર્લ્ડ, નિર્વિકારી દુનિયા. યોગ બળથી તમે વિશ્વની બાદશાહી લો છો. તે બંને પરસ્પર લડે છે. માખણ વચ્ચે તમને મળે છે. તમે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છો. બધાને આ જ સંદેશ આપવાનો છે. નાના બાળકોનો પણ હક છે. શિવ બાબાના બાળકો છે ને, તો બધાનો હક છે. બધાને કહેવાનું છે પોતાને આત્મા સમજો. મા બાપમાં જ્ઞાન હશે તો બાળકોને પણ શીખવાડશે. શિવ બાબાને યાદ કરો. શિવ બાબા સિવાય બીજું ન કોઈ. એકની યાદથી જ તમો પ્રધાનથી સત્તો પ્રધાન બની જશો. આમાં ભણતર ખૂબ સારું જોઈએ. વિલાયતમાં રહેતા પણ તમે ભણી શકો છો. આમાં પુસ્તક વગેરે કાંઈ પણ ન જોઈએ. ક્યાંય પણ બેસી તમે ભણી શકો છો. બુદ્ધિથી યાદ કરી શકો છો. આ ભણતર આટલું સહજ છે. યોગ અથવા યાદથી બળ મળે છે. તમે હવે વિશ્વના માલિક બની રહ્યા છો. બાપ રાજયોગ શીખવાડી પાવન બનાવે છે. તે છે હઠયોગ. આ છે રાજયોગ. આમાં પરેજી અર્થાત ધારણા પણ ખૂબ સારી જોઈએ. આ લક્ષ્મીનારાયણ જેવા સર્વગુણ સંપન્ન બનવાનું છે. ખાવા પીવાની પણ પરેજી જોઈએ. અને બીજી વાત, બાપને યાદ કરવાના છે તો જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે. આને કહેવાય છે સહજ રાજયોગ, રાજાઈ પ્રાપ્ત કરવા માટે. જો રાજાઈ ન લીધી તો ગરીબ બની જશો. શ્રીમદ પર પૂરું ચાલવાથી શ્રેષ્ઠ બનશો. ભ્રષ્ટથી શ્રેષ્ઠ બનવાનું છે. તેના માટે બાપને યાદ કરવાના છે. કલ્પ પહેલા પણ તમે જ આ જ્ઞાન લીધું હતું જે ફરી હમણાં લો છો. સતયુગમાં બીજું કોઈ રાજ્ય નહોતું. તેને કહેવાય છે સુખધામ. હમણાં આ છે દુઃખધામ. અને જ્યાંથી આપણે આત્માઓ આવ્યા છીએ તે છે શાંતિધામ. શિવ બાબાને વંદર લાગે છે દુનિયામાં મનુષ્ય શું શું કરે છે. બાળકો ઓછા જન્મે તેના માટે પણ કેટલા માથા મારતા રહે છે. સમજતા નથી આ તો બાપનું જ કામ છે. બાપ ઝટ એક ધર્મની સ્થાપના કરી બાકી બધા અનેક ધર્મોનો વિનાશ કરાવી દે છે. એક ધકથી તે લોકો કેટલી દવાઓ વગેરે કાઢે છે ઉત્પત્તિ ઓછી કરવા માટે. બાપની પાસે તો એક જ દવા છે. એક ધર્મની સ્થાપના થવાની છે. એ સમય આવશે. બધા કહેશે આ તો પવિત્ર બની રહ્યા છે, પછી દવાઓ વગેરેની પણ શું જરૂર છે. તમને બાબાએ એવી દવા આપી છે મન મના ભવની. જેનાથી તમે 21 જન્મો માટે પવિત્ર બની જાઓ છો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાપ દાદા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, પવિત્ર બનીને પાક્કા વૈષ્ણવ બનવાનું છે. ખાવા પીવાની પણ પૂરી પરેજી કરવાની છે. શ્રેષ્ઠ બનવા માટે શ્રીમત પર જરૂર ચાલવાનું છે. બીજી પોઈન્ટ છે, મુરલીથી સ્વયંને રિફ્રેશ કરવાના છે. ક્યાંય પણ રહેતા સત્તો પ્રધાન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. મુરલી એક દિવસ પણ મિસ અર્થાત ગેરહાજરી નથી કરવાની. વરદાન છે, સ્વકલ્યાણના પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા વિશ્વ કલ્યાણની સેવામાં સદા સફળતા મૂર્ત ભવ. સ્વકલ્યાણના પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા વિશ્વ કલ્યાણની સેવામાં સદા સફળતા મૂર્ત ભવ. જેવી રીતે આજકાલ શારીરિક રોગ હાર્ટફેલનો વધારે છે, તેવી રીતે આધ્યાત્મિક ઉન્નતિમાં દિલ શિકસ્તનો રોગ વધારે છે. એવા દિલ શિકસ્ત આત્માઓમાં પ્રેક્ટિકલ પરિવર્તન જોવાથી જ હિંમત કે શક્તિ આવી શકે છે. સાંભળ્યું ખૂબ છે, હવે જોવા ઈચ્છે છે. પ્રમાણ દ્વારા પરિવર્તન ઈચ્છે છે. તો વિશ્વ કલ્યાણ માટે સ્વકલ્યાણ પહેલા સેમ્પલ રૂપમાં દેખાડો. વિશ્વ કલ્યાણની સેવામાં સફળતા મૂર્ત બનવાનું સાધન જ છે પ્રત્યક્ષ પ્રમાણ. આનાથી જ બાપની પ્રત્યક્ષતા થશે. જે બોલો છો તે તમારા સ્વરૂપથી પ્રેક્ટિકલ દેખાય ત્યારે માનશે. સ્લોગન છે, બીજાના વિચારોને પોતાના વિચારો સાથે મેળવવા આજ છે રિગાર્ડ આપવો. બીજાના વિચારોને પોતાના વિચારો સાથે મેળવવા આજ છે રિગાર્ડ આપવો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂણ લગાવો. આજની પોઈન્ટ છે, કર્માતીત બનવા માટે ચેક કરો ક્યાં સુધી કર્મોના બંધનથી ન્યારા બન્યા છે. લૌકિક અને અલૌકિક કર્મ અને સંબંધ બંનેમાં સ્વાર્થ ભાવથી મુક્ત ક્યાં સુધી બન્યા છો. જ્યારે કર્મોના હિસાબ કિતાબ કે કોઈ પણ વ્યર્થ સ્વભાવ સંસ્કારના વશ થવાથી મુક્ત બનશો ત્યારે કર્માતીત સ્થિતિને પ્રાપ્ત કરી શકશો. કોઈ પણ સેવા, સંગઠન, પ્રકૃતિની પરિસ્થિતિ, સ્વસ્થિતિ કે શ્રેષ્ઠ સ્થિતિને ડગમગ ન કરે. આ બંધનથી પણ મુક્ત રહેવું કર્માતીત સ્થિતિની સમીપતા છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.